તારીખ 27/6/1988 પૂજ્યબેનશ્રીના વચનામૃત બોલ નંબર 390 અને 391 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 307
પૂરેપૂરા શુદ્ધ અથવા આવરણ વિનાના નિરાવરણ ભાવે સર્વપ્રદેશ સુધી પ્રગટ થાય અને ચૈતન્યનો પૂર્ણ વિલાસ પ્રગટે. આ વૈભવ વિલાસ છે ચૈતન્યનો. જગતમાં અનેક રાજ રચિતો હોય, ભોગનાર નિમિત્તો હોય, તો એને ભૌતિક વિલાસ કહેવામાં આવે. આ ચૈતન્યનો અનુભવ છે, અનંત ગુણોનો ચૈતન્યનો અનુભવ છે, પૂર્ણ ચૈતન્યનો અનુભવ છે, એવો વિલાસ હશે. આ ભાવનાને પ્રથમ આવિમુનિરાજની ભાવના વર્તે છે. આ ભાવનાને આત્મામાં અત્યંત લીનતા વડે મુનિરાજ સફળ કરે છે. આવી ભાવના પોતાની સ્વરૂપના લીનતાના પુરુષાર્થ દ્વારા મુનિરાજ એને સફળ કરે છે. બહુ અલ્પકાળમાં, બહુ થોડા કાળમાં એ પૂર્ણ દશાને પ્રાપ્ત કરે છે. પ્રાપ્ત કરે જ કરે, કોઈની સાધના અધૂરી રહી જાય એવું બનતું નથી. તદભવ પૂરતી અધૂરી રહી જાય તો એની કોઈ ગણતરી નથી. ભાવની ગણતરી તો ભાવ પૂરતો જેણે પોતાને માન્યો છે એને મુખ્ય થાય છે. જેણે પોતાને દરેક ભાવમાં સળંગ માન્યો છે એને કોઈ ભાવની ગણતરી આ ભાવમાં થાય કે એની પછીના ભાવમાં થાય એની સાથે કાંઈ ભાવ દેવા દેવા નથી. એ તો સળંગપણે પોતાની આરાધનામાં સાધનામાં લાગેલા જ રહે છે. જ્યાં સુધી પૂર્ણતા ન થાય ત્યાં સુધી પોતાના પ્રયત્નને છોડવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. જ્ઞાન સળંગ હોવા છતાં આવરણની દિશામાં એ સળંગ છે. એ તો સ્વભાવે કરીને સક્રિય કરીને સળંગ છે, પણ ઉઘાડની બાબતમાં ખંડ ખંડ છે, સળંગ નથી. એટલે એને ખંડ સૌખંડ જ્ઞાનને શું કર્યું છે, પણ ખંડ ખંડ જ્ઞાન છે. પોતાની અપેક્ષા એ પણ પર્યાય છે, એ પોતે ખંડિત છે. સામાન્યપણે વિશેષપણે એવું નથી. વિશેષપણે કોઈ ઇન્દ્રિયનું જ્ઞાન ઓછું, કોઈ વધારે સાંભળે, કોઈ ઓછું સાંભળી શકે, કોઈ વધારે ચોખ્ખું જોઈ શકે, કોઈ ઝાંખું જોઈ શકે, એમ કોઈને કોઈ વિષયની અંદર વધારે સૂઝ પડે, કોઈને સૂઝ ન પડે, મહેનત કરે તો એનો સૂઝ પડે, એમ ઇન્દ્રિય જ્ઞાનની અંદર એવું પાંગળાપણું છે. કોઈને યાદ રહે, કોઈ ભૂલી જાય, કોઈને યાદ ન રહે, સ્મૃતિ જ્ઞાન બધામાં એવું છે. એ જ ધર્મની અંદર કામ નથી. પરાશ્રિત જ્ઞાન છે અને એની અંદર ઘણી ખામીઓ છે, અને એની અંદર નિર્બળતા છે. અને તેથી કરીને એનો ભરોસો કરવા જેવો નથી, એનો આશ્રય કરવા જેવો નથી, એનો વિશ્વાસ કરવા જેવો નથી, એનો ભરોસો કરવા જેવો નથી. એ પાંચ વર્ષો સુધી ભણે, પાંચ વર્ષ બીજા કામમાં લાગી જાય તો બધું ભણેલું મોટા ભાગનું ભૂલી જાય. બને છે કેટલાક માણસ દાખલો ભણે વર્ષો સુધી, વ્યવસાયમાં કંઈક બીજે લાગી જાય પછી પ્રેક્ટિસ શરૂ કરી દે તો ન કરી શકે. એ ઘણું જ્ઞાન વિસ્તૃત થઈ જાય. બરોબર. એવું સૂક્ષ્મ જ્ઞાન ઘણો કમજોર અશક્ત અને પાંગળો છે. એવા વિભિન્ન વિષયના ઇન્દ્રિયોમાં પણ ઇન્દ્રિયજ્ઞાન અંદર જ્ઞાન ઘણો ઘણો છે. શોષણ જ્ઞાન છે ઘણો ઘણો, કેમ કે એને આવરણ અને નિરાવરણ પણ એની અપેક્ષા રાખે. એટલા માટે કોઈને વધુ આવરણ, કોઈને ઓછું આવરણ, એક જ જીવને એક બાજુમાં ઓછું આવરણ, બીજી બાજુમાં વધારે આવરણ. માણસ છે ને તો આને પૂર્ણ ઉદય કરવાનો છે, પણ તબિયત નરમ ગરમ છે. બધી વ્યવસ્થા હોવા છતાં પોતે બધો ખાઈ શકતો નથી, ખાઈ શકે નહીં, સારી ચીજો ખાઈ શકે નહીં, પચાવી શકે નહીં, બને શકે. એકંદર પુણ્યનો ઉદય જોવામાં આવે તો મકાન છે, પૈસા છે, બીજું છે, બીજું છે, અમુક થઈ જાય, પાપનો ઉદય હોય, પૂરો પુણ્યનો ઉદય કોઈ ન હતો કહેવાય. સ્વભાવ પૂરો વ્યક્ત થઈ શકે, પણ વિભાવ છે એ મર્યાદિત છે, અને વિભાવનું ફળ પણ મર્યાદિત છે. જો વિભાવ અમર્યાદિત હોય તો એનો અભાવ ન થઈ શકે, જો વિભાવ મર્યાદિત હોય તો એનું ફળ મર્યાદિત જ હોય. એ મર્યાદાની અંદર અસંખ્ય ભેદો પડે. અનાદિકાળથી અનંત જ્ઞાન આનંદ આદિ સમૃદ્ધિથી ભરેલા હોવા નિજ ચૈતન્ય મહેલને તાળા મારી દીધા. પહેલા જ્ઞાનની વાત કરી છે, પહેલા પાટીના એની સામે કહે છે કે જ્ઞાની એ ચૈતન્ય મહેલના તાળા ખોલી રાખ્યા. સામે સામે જ્ઞાનીએ અનાદિકાળથી પોતાનું જે અનંત જ્ઞાન અને આનંદનો ભંડાર છે એવી ચૈતન્યની અનંતી સમૃદ્ધિ છે, એ સમૃદ્ધિથી ભરેલો ચૈતન્યનો મહેલ છે. અનંતી સમૃદ્ધિથી ભરેલો આ ચૈતન્યનો મહેલ છે, એને અજ્ઞાનનું તાળું માર્યું છે. અજ્ઞાનનું તાળું એવું માર્યું છે કે અજ્ઞાન ખોલવાની ચાવી એને ઝડપી ચાવી ખોઈ નાખી, તાળું મારીને ચાવી ખોઈ નાખી. જાણે અનંતકાળ સુધી એમ એમ ચૈતન્ય મહેલમાં જે રહેલી સમૃદ્ધિ છે એ પોતે ભોગવ્યા વિના એમને મળી જાય છે, એમને મળેલી છે. એની સામે જ્ઞાની એ ચૈતન્ય મહેલના તાળા ખોલી લેગા. વેદ જ્ઞાન ની ચાવી છે અથવા સમ્યક જ્ઞાનની ચાવી છે, એનાથી એને પોતે અંતર્મુખ થવાની વિધિ પ્રાપ્ત કરી છે અને પોતાના સ્વરૂપની અંદર ચૈતન્ય મહેલમાં એને પ્રવેશ અને પોતાની ચૈતન્ય સમૃદ્ધિનો અનુભવ કરે છે, ભોગવે છે. તળા ખુલી જાય અજ્ઞાનીએ તાળા માર્યા છે અને પોતે બહાર રખડ્યા કરે છે. તાળું માર્યું છે અજ્ઞાનનું અને પોતે બહાર ભમે છે. બહાર એટલા માટે ભમે છે કે અહીંથી સુખ લભને, અહીંથી સુખ લાવે. સુવામાં સુખ લઉં એમ થાય છે, થાકે ત્યારે એમ કે છે નહીં હવે બેસવામાં સુખ લઉં, બેસીને થાકે કે છે ત્યારે કે સુવામાં સુખ લઉં, ખાવામાં સુખ લઉં, ખાતા ખાતા એમ કે છે કે આવા ખાવાનું બંધ કરીને સુખ લો, નહીંતર દુઃખી થઈ ખાતા ખાતા પાછો દુઃખી થઈશ. એમ દરેક પ્રકારે બહારના કોઈ પણ પરિણામમાં પોતે ભાવે પરિભ્રમણ કરે છે, ભાવે રખડપટ્ટી કરે છે, પછી દ્રવ્ય પણ રખડપટ્ટી કરે છે. જ્ઞાન બહારથી શોધે છે અને આનંદ પણ બહારથી શોધે છે અને બધું બહારથી શોધે છે. એને જે કાંઈ જોઈએ બહાર ક્યાં મળશે પહેલી નજર ત્યાં દોડાવે છે. એવી બહિર્દૃષ્ટિ થઈ ગઈ છે કે જે કાંઈ પોતાને જોઈએ તો બહારમાં દુનિયામાં ક્યાં મળશે એની શોધ કરે છે. મારું જ્ઞાન પુસ્તકથી મળશે, મારું જ્ઞાન પર્યટનો કરવાથી મળશે, મારું જ્ઞાન ઘણું સાંભળવાથી મળશે, ઘણું જોવાથી મળશે. કેટલા કેટલા પ્રકારે જ્ઞાનના સાધનો બહારમાં ને બહારમાં શોધે છે. એટલે જ્ઞાન બહારથી શોધે છે. જ્ઞાન તો જ્ઞાનના ભંડારમાંથી આવે છે પણ શોધે છે બહારમાં. એને ખબર નથી કે મારામાં અનંત જ્ઞાનનું સામર્થ્ય શક્તિ છે, એની વ્યક્તિ થાય, શક્તિની વ્યક્તિ થાય તો એમાંથી જ્ઞાનનો અખૂટ પ્રવાહ એવો ઉત્પન્ન થાય કે કેવળ જ્ઞાન પર્યંત એનો વિકાસ થાય. સાદી અનંત કાળ પર્યંત કેવળ જ્ઞાન રહે અને જ્ઞાન મેળવવા માટે, જ્ઞાન માટે એને ક્યાંય કેવળ જ્ઞાન વખતે પણ બહાર જવું પડે નહીં.
બરોબર,
અંદરથી ને અંદરથી પ્રગટ કેવળ બી સ્વભાવનું અખંડ વર્તે એવું જ્ઞાન છે. જ્ઞાન અપેક્ષા એ સમજવું સમજાવવું સહેલું પડે છે. એ વાત પ્રકાર કે પ્રશ્ન લીધે જેમ સંબંધિત યોગ્યતા અનુસાર સંક્ષિપ્ત ખુલાસા લીધતા જ્ઞાનનો પહેલો પ્રશ્ન છે. કૃષ્ણ કૃષ્ણનો પહેલો પ્રશ્ન જ્ઞાનમાં છે કે જ્ઞાન સ્વદ્રવથી થાય છે, જ્ઞાન પરદ્રવને લીધે થાય છે કે એક સમયની જ્ઞાનની જે ક્ષણિક યોગ્યતા છે એને લઈને જ્ઞાન થાય છે. પ્રશ્નકારનો પ્રશ્ન પરદ્રવ્યને લઈને જેમ સાંભળવાથી જ્ઞાન થાય, વાંચવાથી જ્ઞાન થાય કે સ્વદ્રવથી જ્ઞાન થાય, એ ક્ષણિક યોગ્યતા છે જ્ઞાન એને લઈને જ્ઞાન થાય એવો હોય પ્રશ્ન છે. જ્ઞાન સર્વ સમાધાનો કા ભંડાર ક્યાંથી થાય છે?
સર્વ સમાધાનનો
ભંડાર ત્રિકાળી ચૈતન્ય દ્રવ્ય વર્તમાન મે સર્વ સમાધાનો કા ભંડાર ત્રિકાળી ચૈતન્ય દ્રવ્ય વર્તમાન મે ઇસમે દ્રષ્ટિ અભેદ હોતે હી પ્રશ્નરૂપ વિકલ્પ કી વિકલ્પાંશે જુદા સ્વ આત્મિક સહજ જાણન ક્રિયા હોતી હૈ સ્વક્રિયા સ્વયં હિ સમાધાન રૂપ હૈ જિસમે પ્રશ્ન લંબાને કા અભિપ્રાય પ્રશ્નકારે એક પ્રશ્ન કર્યો કે એક માણસને પ્રશ્ન પ્રશ્નો ઉઠે છે ત્યારે એ પૂછે છે પ્રશ્ન, એનો ઉત્તર મળે છે ને એને સમાધાન થાય છે. કોઈ વાર એવું બને છે કે સમોસરણની અંદર પ્રશ્ન ઉઠે અને દિવ્યધ્વનિમાં એનું સમાધાન આવે તો પણ પાછો એ જ વિષયમાં પ્રશ્ન કોઈનો લંબાય. પોતાનો પ્રશ્ન ઉઠ્યો હોય એનું સમાધાન આવે તો પણ બરાબર ન સમજાય એટલે એનો પ્રશ્ન એવું આવે છે. તો ભલે એને ભાવ આવે કે આ પ્રશ્ન મને સમાધાન બરાબર નથી, તો પ્રશ્ન લંબાવે છે, પોતાનો પ્રશ્ન એ લંબાવે છે. છદમસ્ત જીવ તો હજી પ્રશ્નકારનો પ્રશ્ન ન સમજી શકે, તેથી પ્રશ્નનો ઉત્તર આપવાને બદલે ભળતો ઉત્તર આવે એવું સંભવિત છે. ત્યાં તો પ્રશ્નકાર એમ કે મારે એમ નથી પૂછવું, પણ મારે તો આમ પૂછવું છે. આપણે જવાબ આપ્યો એવું મારે નથી પૂછવું, મારે કંઈક બીજું પૂછવું છે, એમ કરીને પ્રશ્ન લંબાવે. પણ કેવળ જ્ઞાની પાસે તો એવું કંઈ અજાણ્યું રહેતું નથી કે પ્રશ્નકારનો પ્રશ્ન કેવળ જ્ઞાનમાં સમજાય નહીં અને ઉત્તર કંઈક અન્યથા આવે, અન્ય પ્રકારે ઉત્તર આવે એવું તો બને નહીં. છતાં પ્રશ્નકારની જ્ઞાનની યોગ્યતા એવી હોય એ સમજે નહીં અને વળી પોતાનો પ્રશ્ન લંબાઈ જાય તો પાછળ એનું સમાધાન એને મળે. તો અહીંયા પ્રશ્નકાર એમ પ્રશ્ન કરે છે કે આવું કારણ બનવાનું કારણ એની યોગ્યતા છે ને, ઘણી યોગ્યતા હોવી જોઈએ. કેમ કે આ તો જ્ઞાનીને પણ આવા પ્રશ્નો ઉઠે છે, મુનિઓને પણ પ્રશ્ન ઉઠે છે. શું
બરોબર
જ્ઞાન થાય છે ક્યાંથી? આ કેવળ દિવ્ય ધ્વનિમાંથી જ્ઞાન થયું, સરવાળે સમાધાન થયું સાંભળતા સાંભળતા, તો દિવ્ય ધ્વનિમાંથી જ્ઞાન થયું કે એની યોગ્યતા પાકી માટે એને સમાધાન થયું, કે અંદર જ્ઞાનમાંથી જ્ઞાન થયું, આ જ્ઞાન શેમાંથી થયું? આવો પ્રશ્ન છે. આ પ્રશ્ન જો બરાબર ન સમજાય તો ઉત્તર નથી સમજાયો, એટલે પ્રશ્ન સ્પષ્ટ કરવો પડે. અને આ વિષયમાં આ પત્રો માટે તો ઘણા વિદ્વાનો પૂછવા આવેલા છે. પણ ચર્ચાઓ થઈ ગઈ તો મૂળ જે કૃષ્ણનો પત્ર છે એ પણ મેં વાંચેલો, ઉત્તરનો પત્ર પણ એ રીતે વાંચે. વર્તમાનમાં જ હું છું એમ જે દ્રષ્ટિ અભેદ છે, પ્રશ્ન જ્ઞાનનો ન કર્યો ઉત્તર જ્ઞાનમાં ન આપ્યો પહેલા, આ પ્રકારે જેની દ્રષ્ટિ સ્વસ્વરૂપ ને વિષય અભેદ છે ત્યારે એ દ્રષ્ટિ અભેદ થતા શું, અભેદ થતા શું થયું પ્રશ્ન પૂછનારની દશામાં? કે પ્રશ્નરૂપ જે વિકલ્પ પૂછ્યો એને પૂછ્યો છે, પ્રશ્ન પૂછનાર સમ્યક જ્ઞાને લીધો. પ્રશ્નકારે શું લીધો છે? પ્રશ્ન પૂછનાર સમ્યક જ્ઞાને કે જેની દ્રષ્ટિ આત્મામાં છે, છતાં એને પ્રશ્નનો વિકલ્પ પૂછ્યો છે અને ભગવાનને પ્રશ્ન કરે છે, ભગવાનને પ્રશ્ન કરે છે, એમાં એને જ્ઞાન થયું કેવી રીતે, સમાધાન થયું કેવી રીતે, આ પ્રશ્ન પૂછ્યો છે. કે એવી અવલેદ દ્રષ્ટિ થતાં પ્રશ્નરૂપ વિકલ્પથી વિકલ્પ અંશથી જે જુદી સ્વઆશ્રિત સહજ જ્ઞાન ક્રિયા એની દ્રષ્ટિ આત્મામાં છે, એને પ્રશ્નરૂપ વિકલ્પથી ભેદ જ્ઞાન વર્તે છે. તમામ વિકલ્પ છે ભેદ જ્ઞાન વર્તે, બધા જ રાગાંશથી એને ભેદ જ્ઞાન વર્તે છે. તો આ જે વિકલ્પનો રાગ છે એનાથી પણ એને ભેદ જ્ઞાન વર્તે છે જુદી, અને એ ભેદ જ્ઞાનને અહીંયા સહજ જાણન ક્રિયા કીધી છે. આત્માની આત્મા વિશેની જે જ્ઞાન પરિણતિ જ્ઞાન ધારા એને સહજ જાણન ક્રિયા કીધી છે. એવી સહજ જ્ઞાન ક્રિયા થાય છે. वह क्रिया स्वयं ही समाधान रूप है. एक न्याय तो आ प्रश्न पूछना ने ये क्रिया पोते समाधान रूप है, सर्वांग समाधान रूप है, अने तेथी करीने एवा परिणाम ने लीधे जिसमें प्रश्न लंबाने का अभिप्राय नहीं रहता. એટલે એમ કે છે કે જ્ઞાનીને કે મુનિને જો પ્રશ્ન ઉઠે છે સમવકરણમાં તો એ એની મર્યાદા છે, પ્રશ્ન ચાલ્યો છે એની મર્યાદા છે, પ્રશ્ન લંબાયો છે એની મર્યાદા છે, કે પ્રશ્ન લંબાવવાનો એને અભિપ્રાય નથી, અથવા પ્રશ્ન પૂછીને જાણી લઉં એવો પણ એને અભિપ્રાય
નથી.
ઉત્તર ની વાત રચના એવી છે કે એનો રેફરન્સ મળે નહીં, આપણે કોન્ટેક્ટ એની સાથે હોય તો છે ને સાધી રહ્યા છે. પ્રયોજન જો સમજાણું જ ન હોય તો એને પ્રયોજન ભૂત ક્રિયા સાધને સાધન તરીકે હોય નહીં અને એને સાધેની સિદ્ધિ થવાની પ્રક્રિયા ચાલતી ન હોય. બરોબર, પણ એ તો એને ચાલે છે એટલે પ્રયોજન ભૂત વિષય. બીજા કેટલાક જે જાણવાના અપ્રયોજન ભૂત વિષય છે, રાગવાળી દશા હોવાને લીધે વિકલ્પ જ્યારે વિકલ્પ ઉઠે છે ત્યારે પણ એને કૃષ્ણ પ્રશ્ન છે, એમાં સમાધાન છે, કૃષ્ણ લંબાવાનો અભિપ્રાય નથી. એમ ઉત્તરથી જ્ઞાન થશે એવો પણ અભિપ્રાય હા નથી. યથાર્થ ઉક્ત દ્રષ્ટિ પશ્ચાત યોગ્યતા કા વાસ્તવિક ભાવ સમજ મેં આતા હૈ. કીધું કે યોગ્યતાથી જ્ઞાન થાય, ક્ષણિક પર્યાયની યોગ્યતાથી જ્ઞાન. એમ શાસ્ત્રમાં પણ આવે, શાસ્ત્રમાં આના બે જવાબ આવે. એક ત્રીજો જવાબ ના આવે, પરથી જ્ઞાન થાય છે એવું ત્યારે કોઈ શાસ્ત્ર આવે નહીં, આવે તો તે શાસ્ત્ર
નહીં.
બરોબર, હવે કોઈ વાર એમ શાસ્ત્રમાં આવે કે જ્ઞાન તો જ્ઞાન ભંડારમાંથી આવે છે, માટે જ્ઞાનનું કારણ એનો જ્ઞાન ભંડાર છે. તો કોઈ વાર એમ પણ આવે કે એની ક્ષણિક યોગ્યતાથી જ્યારે એને સમાધાન થયું તે જ કારણ છે, તે જ કાર્ય છે. બરોબર, એમ બે રીતે જવાબ આવે. તો બીજો જે જવાબ છે એની સામે એમણે ખુલાસો કે જે ક્ષણિક યોગ્યતા છે એ ક્ષણિક યોગ્યતાનું સાચું જ્ઞાન ક્યારે, કે ત્રિકાળીય જ્ઞાન ભંડારનું જ્ઞાન હોય ત્યારે. યથાર્થ ઉક્ત દ્રષ્ટિ પશ્ચાત એટલે કે સ્વરૂપની જે અભેદ દ્રષ્ટિ થઈ પછી યોગ્યતા કા વાસ્તવિક ભાવ હતા. યોગ્યતા સ્વયં સત્ય હેતુ છે, યોગ્યતા છે એ સ્વયં સત્ય હેતુ છે, જિસમેં ન સ્વદ્રવ કા કારણ હૈ ન પરકાર. અનોખો વિષય છે કે જો એને સ્વદ્રવ્યનું કારણ કહો કે જ્ઞાન ભંડારમાંથી જ્ઞાન આવ્યું છે તો અહીંયા લાગુ નહીં થાય. કેમ કે એક તો પ્રશ્ન કરવાની યોગ્યતા ઊભી થઈ, ત્યાર પછી એને સમાધાનની યોગ્યતા છે, તો ત્રિકાળી જ્ઞાન ભંડાર તો પરિપૂર્ણ છે. એમાં એવી ક્યાં યોગ્યતા છે કે પ્રશ્ન ઉઠે ને ઉત્તર મળે? એમાં કોઈ અધૂરા જ્ઞાનની યોગ્યતા નથી. અથવા ત્રિકાળી જે ગુણ છે એમાં તો પૂર્ણતા પ્રત્યે એવો એનો સ્વભાવ છે. અથવા એ જ્ઞાન ગુણ લઈએ તો એમાં સર્વજ્ઞતા નો સ્વભાવ છે, એમાં મતિ શુદ્ધ હૃદય મનપ્રિય એનો સ્વભાવ નથી.
બરોબર.
એટલે અધ્યાત્મ શાસ્ત્રમાં એને વિભાવ ગુણ પર્યાયમાં નાખ્યા છે. કુમતિ કુશુદ્ધ કુઅવધિ તો વિભાવ છે જ, એ તો વિભાગ જ્ઞાનમાં નાખ્યા છે. પણ મતિ શ્રુત અવધિને મનપ્રિય સિદ્ધના જ્ઞાનને વિભાવ ગુણ પર્યાયમાં લીધા છે. કેવો જ્ઞાન છે, એવો ગુણ છે, એવો સ્વભાવ છે. જેવો સ્વભાવ હોય એવી એની પર્યાય હોય, સ્વભાવ જેવી પર્યાય માટે મેં તો સ્વગ્રહ કારણ છે. પરગ્રહ નું કારણ હોવાનો તો પ્રશ્ન નથી, કેમ કે પરગ્રહ ને સાથે તો પ્રવક્ષ કાળમાં ગમે એટલો ઉત્તર મળે ન સમજે, એ કેવળ નાની સમજાવે તો કેમ ન સમજે કે એની સમજવાની યોગ્યતા નથી, કેમ યોગ્યતા નથી. યોગ્યતા સ્વયં સત હેતુ હૈ, જિસમે ન સ્વદ્રહ કા કારણ હૈ ન કર્તા. યો અપરિણામી દ્રઢ દ્રષ્ટિ, આવી આજે એની દ્રષ્ટિ પ્રગટ થઈ છે, એ અપરિણામીની જે દ્રઢ દ્રષ્ટિ છે એ સમય સમયથી યોગ્યતાને ફેરફાર કેવું વૃદ્ધિ કરી રાખતી. આ યોગ્યતા હું ફેરવી નાખું અને એની વધારે યોગ્યતા પ્રાપ્ત કરું, એવી ફેરફારની વૃદ્ધિ દ્રઢ દ્રષ્ટિમાં આવતી વધે. યોગ્યતા ભી દ્રષ્ટિ કે અભેદ વિષય કી ઓર સમય સમય વૃદ્ધિગત અનુમુખ હોતે હોતે પૂર્ણ સમાધાન રૂપ અભેદ વધાવેગી. તો એને ખ્યાલ છે પોતાની યોગ્યતાનો, કે આ જે વર્તમાન યોગ્યતા છે એ પણ દ્રષ્ટિનો જે અભેદ વિષય છે તેના પ્રત્યે સમય સમય વૃદ્ધિગત થઈ રહી છે ઓટોમેટિકલી.
બરોબર.
સહજપણે કે એની સંપૂર્ણતા સારી પૂર્ણતા પ્રાપ્ત કરશે. અને અધુરાશ છે, જ્ઞાનની યોગ્યતા એવી છે કે જે અધુરાશ છે એ પણ સહજ જાણન ક્રિયા જે સ્વરૂપ અને સાથેની છે, સ્વરૂપાશ્રિત જે સહજ જાણન ક્રિયા છે તેને કારણે એ વિકસિત થઈને કેવળ જ્ઞાન થવાનું છે. આવી પ્રતિ સાધકને વર્તે છે. એસી નિશંક પ્રતિ ઈસ દ્રષ્ટિને ગર્ભિરીને વિકલ્પ ઉઠાવવાની વિચાર કરવાની જરૂર છે. એવી નિશંક પ્રતિ કેવળ જ્ઞાન પ્રતિ. હવે બીજા પેરેગ્રાફમાં એમને પ્રશ્ન કર્યો કે મુનિરાજ આચાર્ય ભગવાન કે પાસ સમાધાન થતું જાતે મુનિ છે, પોતાના ગુરુ જે આચાર્ય છે એની પાસે સમાધાન માટે જાય છે. ઉસ સમય ભી પ્રશ્ન વિકલ્પ સે છિટકી હુઈ જાનન ક્રિયા ઉનકો વર્તતી રહેતી હૈ. મુનિરાજ ને તો પ્રશ્ન વિકલ્પ સે ભિન્ન છટકે લી જુદી પડી કે લી એ જ્ઞાન ક્રિયા એમને વર્તે છે. પરંતુ કચાશરૂપ અશક્તિ કે કારણ પ્રશ્ન વિકલ્પ ક્ષણિક લંબાજી होती है, समाधान बाह्य से होगा, होगा ही समाधान गुरु पास से श्रेष्ठ अथवा होना ही चाहिए ऐसा अभिप्राय मुनिश्री को भी प्रश्न विकल्प के समय नहीं वर्तता.
बराबर.
अज्ञान है कि आ मैंने मारा गुरु है समाधान करी देश करव जो थवज जो
है
વિજ્ઞાની જીવ જ્ઞાન બહારથી શોધે છે એને એમ થાય છે કે હું પ્રશ્ન પૂછું અને ઉત્તર મેળવીને મારું સમાધાન કરું એ સમજણ પણ બરાબર નથી એટલે તો ઘણા જ્ઞાની અને વાણી મૌન પણ સમજે છે એમ દેખે છે કે તમારો પ્રશ્ન મળ્યો પણ કેટલાક કારણોસર પરમાર્થ વિષયમાં પણ અમારી વાણી મૌન પરાને મળે છે એટલે અત્યારે ઉત્તર લખી શકીએ એવી અમારી એમાં લખું કઈ લખવાથી અમારે સમજાય જશે તો અમારો અભિપ્રાય નથી એનું જોર આવે છે એનું ઉત્તર દેવાનું કે આપણું કામ અંદરમાં કર્યા કરો સ્વરૂપ આશ્રિત જે પરિણતિ વર્તે છે એમાં વિશેષતા આવે એક જ માને તો મારા માટે ઉત્તર છે અને હું મારા કાર્યમાં લાગેલો રહું એ છોડીને આ બીજી રીતે વાતચીતમાં ક્યાં કરું મોક્ષો અને પણ પારમાર્થિક વિષય પત્ર વ્યવહારની જો પ્રશ્નોના ઉત્તર મને પૂછી આવ્યા અવડો મોટો ગ્રંથ થયો છે તો ઘણાને નથી લેતા ત્યારે નહીં તો મને ખબર કે પણ લખાણ થાય આટલું વોલ્યુમ છે એનું તો પણ કેટલાકને ઉત્તર સંખ્યાબંધ માણસોને એમ લખે છે પોતાને કેટલી અને એ પણ કે ઉત્તર કોઈને લખે છે તો 15-15 દિવસ મહિનો મહિના એના કાગળ પડાવી દે કોઈ વખત તો લખવા બેસીને છોડી દે ફરકી કામ જ્ઞાન બહારથી શોધે છે આનંદ બહારથી શોધે છે અને બધું બહારથી શોધે છે પોતે ભગવાન હોવા છતાં ભિક્ષા માંગ્યા કરે છે પ્રભુ ભિક્ષાર્થે ભગવાન તન મંદિરમાં દેવજી જન દેરે દેખાયા પ્રભુ ભિક્ષાર્થે ભગવાન ભગવાન યોગિન્દ્રાચાર્ય યોગિન્દ્રજી યોગસારમાં આ વાત કરે તારો આત્મા તારો પરમાત્મા ચૈતન્ય દેવ
દેવ
એના સામે જોવાનો પ્રયત્ન નહીં કરો પ્રયાસ તો હોવો જોઈએ ને દેખાય તો ત્યારે કે પ્રયાસ હોય ત્યારે પણ પ્રયાસ જ જેને ન હોય દેખવાનો એ કીધું દેખે કે અનંતકાળે ન દેખે ભલે ને અનંતકાળ કરી જાય તે મંદિરમાં ખરેખર તો ભગવાનની પ્રતિમા જોઈને ત્યાંથી એને અંદર જવાનો પ્રયાસ તે જ કાળે કરવાની જરૂર છે કે આવું બરાબર સ્વરૂપ મારું છે એવા ભગવાન સ્વરૂપ ચિંતામાં બિરાજે છે એવું જ બરાબર મારું સ્વરૂપ છે એને સીધું સ્મરણમાં લેવા માટે અથવા પોતાના સ્વરૂપને સીધી સાવધાની આવે એટલા માટે એનું આયોજન છે
બરાબર
સંભાળે એ નિમિત્તે અને સંભાળે તો નિમિત્ત નહીતર નિમિત્ત નહી આમ વાત છે નિમિત્ત ઉપાદાનનો આ ઉદ્યોગ છે એના બદલે સ્વરૂપ પ્રત્યે તો કોઈ પ્રયાસ કરે નહીં અને એકલા દર્શન પૂજન કરે તો એણે એ કાર્ય અયોગ્ય રીતે કર્યું છે યોગ્ય રીતે કર્યું છે આવા વિષયમાં બહુ કડક ઉત્તર આપે છે કે જેમ કોઈ બીજા જીવને પુણ્યનો ઉદય હોય અને અનેક પ્રકારના બાહ્ય ભોગ ઉપભોગના સાધનોને સામગ્રી એવી થાય સંજોગમાં કે જેની પ્રાપ્તિ થતાં તે પ્રત્યેના તીવ્ર રસથી જે વિશેષ પાપને બાંધે છે શું કરે છે?
પુણ્યના ઉદયમાં સંસારી જીવ પાપને બાંધે છે. ત્યારે મિથ્યા દ્રષ્ટિ જીવ દેવગુરુ શાસ્ત્રમાં પુણ્યનો યોગ એને થયો અને સમ્યક દર્શન આદિ ધર્મની પ્રાપ્તિ ન કરે તો આ મને મળ્યા ને આ મને લાભનું કારણ થશે, આ મને કઈક લાભ કરશે, આની પૂજા કરીશ તો લાભ થશે, આની ભક્તિ કરીશ તો લાભ થશે, આ મંદિર બંધાવીશ તો લાભ થશે, એ ત્યાંથી લાભ થશે એવા મિથ્યાપણા પાપને માની જાણે બેનું પાપ આનું પાપ મોટું લીધું. અહીંયા તો લાચારી કરે છે કે જ્ઞાન પણ બહારથી મળે, સુખ બહારથી મળે, આનંદ બહારથી મળે, એની દીનતા અને પામરતા છે. કેમ કે અંદરમાં પૂરું છે અહીંયા એને ખબર. ચૈતન્ય સમૃદ્ધિ એ વિશે અજાણ છે. જ્યારે જ્ઞાનીએ ચૈતન્ય મહેલના તાળા ખોલી નાખ્યા છે, અંદરમાં જ્ઞાન આનંદ આદિની અખૂટ સમૃદ્ધિ દેખીને અને થોડી ભોગવીને તેને પૂર્વે કદી નહોતી અનુભવી એવી નિરાશ થઈ ગઈ છે. એવી વાત વર્તમાન પરિસ્થિતિ છે એનો સુંદર ચિત્ર છે કે એમણે જોયું શું કે મારામાં તો મારી સંપત્તિ પૂરી થઈ. જેને પોતાની સંપત્તિનો ખ્યાલ છે એને ભોગવવાની ભોગવવા સંબંધીને કોઈ આકુલતા હોતી નથી. મારી પાસે છે, મારા કબજામાં છે, મારી ચીજ છે, પછી એને ભોગવવા નહીં ભોગવવા સંબંધી કોઈને આકુલતા થતી નથી. અને સામાન્ય રીતે જગતમાં પણ કોઈ પોતાની પૂરી સંપત્તિનો ઉપયોગ કરે છે એવું તો બનતું નથી, અરે અધૂરીનો પણ કોઈ ઉપયોગ કરતા નથી. પણ એને તો છે ને, બસ મને છે ને, મારે છે ને, એની નિરાત હોય છે. એમ અંદરમાં જ્ઞાન આનંદ આદિની અખૂટ સમૃદ્ધિને દેખીને અને થોડી ભોગવીને, થોડી ભોગવીને એટલે જેટલું પણ પોતાને સ્વરૂપના ગુણોનો વિકાસ થયો છે, આત્મગુણોનો વિકાસ થયો છે, એટલો અનુભવ છે. આનંદ પણ એટલો પ્રગટો છે, જ્ઞાન પણ એટલું પ્રગટો છે, શ્રદ્ધા પણ પ્રગટી છે. એ રીતે જે તે ગુણો યથાસંભવ પ્રગટ થયા છે એટલો એને અનુભવ છે અને એને ભોગવતો કહે છે. એટલે એને થોડી ભોગવીને તેને પૂર્વે કદી નહોતી અનુભવી એવી નિરાશ થઈ ગઈ છે, અપૂર્વ તૃપ્તિ થઈ છે. નિરાશ થઈ છે એટલે અપૂર્વ તૃપ્તિ થઈ છે કે મારી પાસે મારો પૂરેપૂરો ભંડાર છે અને એમાંથી મારી વર્તમાન શક્તિ અનુસાર એનો ભોગવતો ચાલુ છે. પૂર્ણ દશા પ્રત્યે મારા પરિણામો ગતિમાન છે અને બરાબર એ ગતિ અલ્પકાળમાં પૂર્ણ થવા વિશેની ચાલુ થઈ ગઈ છે. એમાં મારે કોઈ પ્રમાદ કરવો નથી, એમાં કોઈ મારે ઉતાવળ કરવાનો પણ પ્રશ્ન છે. ફેરફાર કરવાની બુદ્ધિ ચાલી ગઈ છે. મારે પરિણામમાં ફેરફાર કરવો એ બુદ્ધિ ખાસ થાય છે. પરિપૂર્ણ વસ્તુ શ્રદ્ધાના કબજામાં આવ્યા પછી હવે મારે પરિણામમાં ફેરફાર કરવો છે અને એ શ્રદ્ધાના વિષયભૂત સ્વસ્વરૂપ પ્રત્યે પરિણામ એવા લાગેલા રહે છે, એવા એટલે એવા પ્રકારથી લાગેલા રહે છે કે જેને લઈને એને એને પોતાની નિશંક પ્રતિથી પોતાની પૂર્ણ દિશાની એને ભાનમાં હોય. મારી પૂર્ણ દિશા અલ્પકાળમાં છે અને મારા પરિણામ છે. જે રીતે કાર્ય કરે છે, એ રીતે કાર્ય કરી રહ્યા છે, એમાં ફેરફાર કરવાનો પ્રશ્ન રહેતો નથી. હવે કોઈને અહીંયા પ્રશ્ન નથી. આગલા બોલમાં એવું કે મુનિરાજને ભાવના થાય છે ક્યારે આમ થાય ક્યારે આમ થાય, તો બે વાત હોય છે. જ્યાં અધૂરા છે ત્યાં કટાશ છે, કટાશ છે ત્યાં ખટાશ છે. ક્યારેક કાચી હોય ત્યાં
ખટાશ,
જેટલી કાચી એટલી
ખાટી ખાટી.
એમાંથી એવી ભાવનો એવો વિકલ્પ પણ સહજ પુરુષાર્થ હોય તો પણ વિકલ્પ ઉઠે છે, અને વિકલ્પ ઉઠે છે તો પણ અભિપ્રાય એમ કામ કરે છે કે મારું સ્વરૂપ પૂર્ણ છે અને મારી જે પરિપૂર્ણ દશા છે એ નિશ્ચિત છે, અલ્પકાળમાં એનો સકાળ છે, કામ કરવાનો કોઈ પ્રશ્ન નથી. એના પોતાને જે વિષયની રુચિ છે, પ્રીતિ છે, પ્રેમ છે, એનો વિકલ્પની દશા હોવાથી ઓછા વગર રહેતો વિકલ્પનો નિષેધ વર્તે છે, વિકલ્પનો આદર વર્તો
વર્તે
એવી કોઈ અટપટી દશા જોઈને ઘણાને પરસ્પર વિરુદ્ધતા લાગે છે, પણ એવી જરા પણ વિરુદ્ધતા. એક બાજુ એમ કહે છે કે પૂર્વે કદી નહોતી અનુભવી એવી નિરાંત એટલે તૃપ્તિ થઈ ગઈ છે. બીજી બાજુ એમ કહે છે મુનિરાજ હોય તો કે આ ધીમી ધારે અમૃત મળે છે એ અમને પોસાતો
નથી,
પૂર્ણતાની રુચિ છે કે અમને પોસાતું નથી, અમને એ ગમતું નથી, અમારે ગમતું અત્યારે એવી વાત આવે. તો સમ્યક પ્રકારે તૃપ્તિ હોવા છતાં અતૃપ્તિ પણ છે, અતૃપ્તિ અજ્ઞાનીને થાય એવી અતૃપ્તિ નથી, છતાં પણ અપૂર્વ તૃપ્તિ થયેલી છે અને અતૃપ્તિ છે. અતૃપ્તિ મર્યાદિત છે, તૃપ્તિ એની અમર્યાદિત છે. એમ જે તે દશામાં જે પ્રકારે એવા મિશ્ર ભાવો હોય છે, જે પરસ્પર વિરુદ્ધ દેખાય એવા હોય છે, એને મીઠા યુક્તિ સમજવા જોઈએ. નહીંતર એમાં એમ લાગે કે આમાં ખરીદ આમ કે છે, ખરીદ આમ કે છે, હવે આપણે શું કરવું, આપણે શું કરવું કે પ્રથમ ઓળખાણ કર, સર્વ સમાધાનોના ભંડાર સ્વરૂપની પહેલા ઓળખાણ કર. ઓળખાણ કરતા તને શું કરવું અને શું ન કરવું એ બધું સમજાય છે, અને ઓળખાણ કર્યા પહેલા પણ કંઈક કરવા જઈશ તો તારું કાંઈ પણ કર્તવ્યના ક્ષેત્રમાં તારું એક ડગલું પણ સાચું નહીં હોય, સમજણ વાળું નહીં હોય, ગેરસમજણ વાળું હશે, એનો કોઈ અર્થ રહેતો
નથી.